એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આમ તો પ્રવાસ વિશે છે, પણ એનાથી કંઈક વિશેષ છે.
હા, બિલકુલ. એ ખાલી ફરવા વિશેની વાત નથી, એ શોધ વિશે છે. પોતાની જાતને શોધવાની, પોતાના દેશને, અને કદાચ શું કહેવાય, જીવનનો અર્થ શોધવાની પણ.
બરાબર. આપણે વાત કરી રહ્યા છીએ વિલિયમ લિસ્ટ હિટમૂનના ખૂબ જ જાણીતા પુસ્તક બ્લુ હાઈવેઝ, અમેરિકાની ઓળખની યાત્રા વિશે. હવે આ પુસ્તક લખાયું તો છે 1982માં, પણ મને લાગે છે કે આજે પણ એ એટલું જ અગત્યનું છે, કદાચ વધારે પણ.
સાચી વાત છે, કારણ કે આજની દુનિયા જુઓ ને કેટલી ઝડપી છે. બધું કેવું એક સરખું થતું જાય છે. મોટા ભાગે આપણે એ જ મોટા હાઈવે, એ જ જાણીતી બ્રાન્ડ્સ,
હા, એ જ મોલ, એ જ રેસ્ટોરન્ટ.
બરાબર. એવામાં ક્યાંક અટકીને કશુંક અસલી, કશુંક સાચું શોધવાની ઈચ્છા થાય, પોતાની આસપાસની દુનિયા સાથે ખરેખર જોડાવું. આ પુસ્તક એ જ ભાવનાને સ્પર્શે છે.
અને એ આપણને યાદ અપાવે છે કે ક્યારેક પેલો જાણીતો સહેલો રસ્તો છોડીને પેલી નાની ભૂલાઈ ગયેલી કેડીઓ પર જઈએ ને તો કંઈક અણધાર્યું મળી આવે, કંઈક મૂલ્યવાન.
હા, જીવનમાં પણ અને મુસાફરીમાં પણ આ રૂપક બહુ સરસ છે.
તો ચાલો આ પુસ્તકમાં થોડા વધુ ઊંટા ઉતરીએ. શરૂઆત લેખકથી કરીએ. કોણ હતા આ વિલિયમ લિસ્ટ હિટમૂન? નામ પણ જરા જુદું લાગે છે.
હા, એમનું મૂળ નામ તો વિલિયમ ટ્રોગડન હતું, પણ એમનો વારસો મિશ્ર છે. અંગ્રેજી, આઇરિશ અને મૂળ અમેરિકી ઓસેજ નેશનમાંથી આવે છે. અને આ લિસ્ટ હિટમૂન નામ એમણે પોતાના ઓસેજ પૂર્વજો પાસેથી લીધું છે. આ મિશ્ર વારસો જ એમની જોવાની રીતને, એમના દૃષ્ટિકોણને ખાસ બનાવે છે.
કઈ રીતે, જરા સમજાવશો?
એટલે એવું થયું કે તેઓ અમેરિકન સંસ્કૃતિને જાણે અંદરથી પણ જોઈ શકતા હતા અને થોડા બહારથી પણ, નિરીક્ષક તરીકે. એક બાજુ એમની પાસે પશ્ચિમી શિક્ષણ હતું, અંગ્રેજીમાં પીએચડી કરી હતી, કોલેજમાં ભણાવતા પણ હતા.
અચ્છા, પ્રોફેસર હતા.
હા, અને બીજી બાજુ એમનો જે મૂળ અમેરિકી વારસો હતો એ એમને જમીન, ઇતિહાસ, સમુદાય આ બધા સાથેના સંબંધ વિશે એક અલગ જ ઊંડી સમજ આપતો હતો.
એટલે એમની પાસે શૈક્ષણિક સૂઝ પણ હતી અને સાથે સાથે સાંસ્કૃતિક ઊંડાણ પણ. પણ આટલી લાંબી મુસાફરી, એ પણ એકલા, એનું કારણ શું?
એનું કારણ અંગત હતું અને ઘણો દુઃખદ પણ. 1978માં એમના જીવનમાં બહુ મોટી ઉથલપાથલ થઈ.
શું થયું હતું?
એમની કોલેજની નોકરી જતી રહી અને એમના પત્ની, જેમનો ઉલ્લેખ પુસ્તકમાં ધ ચેરકી તરીકે કર્યો છે, એ પણ એમને છોડીને ચાલ્યા ગયા. એટલે સમજો ને, બધું જ જાણે વિખેરાઈ ગયું.
ઓહ, એટલે આ કોઈ ફરવા ખાતર ફરવાનું નહોતું, આ તો એક જરૂરિયાત હતી એમને.
બરાબર. ટુરિઝમ નહોતું આ, આ તો પોતાના તૂટેલા ટુકડાઓને ભેગા કરવાનો પ્રયાસ હતો, પોતાના અસ્તિત્વનો અર્થ ફરીથી શોધવાનો એક માર્ગ હતો. અને આ જે સંકટ હતું ને, એના કારણે જ એમની આખી યાત્રામાં અને લેખનમાં એક અસાધારણ પ્રામાણિકતા આવે છે, ભાવનાત્મક ઊંડાણ આવે છે. એટલે જ કદાચ આ પુસ્તક આટલું બધું સ્પર્શી જાય છે.
હા, એ સમજી શકાય એવું છે. જીવનમાં જ્યારે આવો કોઈ મોટો આઘાત લાગે ત્યારે ક્યારેક એમ થાય કે બધું છોડીને નીકળી પડીએ. તો આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? તમે કહ્યું બ્લુ હાઈવેઝ, શું છે આ?
મૂળ વિચાર બહુ જ સુંદર છે અને સરળ પણ. લેખકનું માનવું છે કે જો તમારે ખરું અમેરિકા જોવું હોય ને, એની વિવિધતા, એના સ્થાનિક રંગો, એના અસલી લોકો, તો એ તમને મોટા ચકચકિત ઇન્ટરસ્ટેટ હાઈવે પર નહીં મળે.
ત્યાં તો બધું એક સરખું જ લાગે ને, એ જ મોટા મોટા બોર્ડ, એ ચેઇન સ્ટોર્સ.
બરાબર. લેખક કહે છે કે ખરું અમેરિકા તો જૂના નકશામાં જે વાદળી રંગથી દોરેલા નાના ગૌણ રસ્તા હોય ને ત્યાં મળશે. એ રસ્તાઓ જે કદાચ હવે ભૂલાઈ ગયા છે, જેના પર બહુ ઓછા લોકો જાય છે, આ જ છે બ્લુ હાઈવેઝ.
વાહ, શું વાત છે! અને આ વાત તો રૂપક તરીકે પણ કેટલી સાચી છે. જીવનમાં પણ આપણે ઘણીવાર પેલી સફળતાની ઇન્ટરસ્ટેટ પર એટલી ઝડપથી દોડતા હોઈએ છીએ કે આસપાસની નાની પણ સુંદર બ્લુ હાઈવેઝ જેવી બાબતો જોવાનું ચૂકી જઈએ છીએ.
ચોક્કસ. આ પુસ્તક એ જ વિચારની આસપાસ ફરે છે. એમાં લેખકની 3 મહિનાની લગભગ 13,000 માઇલ લાંબી એકલ યાત્રાનું વર્ણન છે.
13,000 માઇલ એકલા,
હા, એમની એક જૂની વાનમાં, જેનું નામ પણ એમણે મજાનું રાખ્યું હતું ઘોસ્ટ ડેન્સિંગ, એમાં એમણે અમેરિકાની લગભગ આખી પરિમિતિનો ચક્કર લગાવ્યો અને મોટા ભાગે આ બ્લુ હાઈવેઝ પર જ રહ્યા.
અને આ યાત્રા પાછળનો એમનો હેતુ શું હતો? ખાલી અલગ અલગ જગ્યાઓ જોવી?
ના ના, એનાથી ઘણું વધારે. એક તો આજકાલની જે એક વિધતા છે, કોર્પોરેટ કલ્ચરની એક રૂપતા છે, એનાથી દૂર જવું હતું. બીજું, એમને એવી જગ્યાઓ, એવા લોકો શોધવા હતા જેમની પોતાની આગવી ઓળખ હોય, જેમનો પોતાનો સ્થાનિક ઇતિહાસ હોય, જે હજી જીવંત હોય.
અને પેલો અંગત હેતુ?
હા, અને સૌથી અગત્યનું, પોતાના જીવનમાં જે ખાલીપો આવી ગયો હતો, જે સંકટ આવ્યું હતું, એમાંથી બહાર આવીને ફરીથી જીવનનો અર્થ અને લોકો સાથે જોડાણની ભાવના પાછી મેળવવી હતી. ખરા અમેરિકાની સાથે સાથે ખરી જાતની પણ શોધ હતી આ.
અને આ માટે એમણે કોઈ ખાસ રીત અપનાવી?
એમણે જાણી જોઈને મોટા શહેરો અને ઇન્ટરસ્ટેટ હાઈવે ટાળ્યા અને એવા નાના નગરો શોધ્યા જેના નામ વિચિત્ર હોય, કૌતુક જગાડે તેવા. જેમ કે ટેનિસીમાં એક ગામ હતું નેમલેસ.
નેમલેસ, નામ વગરનું ખરેખર?
હા, ત્યાં જઈને સ્થાનિક લોકો જ્યાં ભેગા થતા હોય, જેમ કે કોઈ જનરલ સ્ટોર કે નાનું કેફે, ત્યાં બેસીને એમની સાથે વાતો કરી, એમના જીવન, એમની તકલીફો, એમની ખુશીઓ બધું ધ્યાનથી સાંભળ્યું. અને એમની સાથે બે પુસ્તકો હંમેશા રહેતા, વોલ્ટ વિટનેનની કવિતાઓ લીવ્સ ઓફ ગ્રાસ અને જ્હોન નેહાર્ટનું બ્લેક એલ્ક સ્પીક્સ.
એટલે આ ફક્ત બહારની દુનિયાનો પ્રવાસ નહોતો, પણ અંદરની દુનિયાનો પણ હતો. એક રીતે પોતાની જાતને સાજા કરવાનો, ફરીથી શોધવાનો પ્રયાસ. તો ચાલો હવે થોડું પુસ્તકની અંદર જઈએ. એમના પ્રવાસના મુખ્ય પડાવો, અનુભવો, તમે કહ્યું એમાં પ્રકરણો નથી પણ ભાગ છે.
હા, એમણે યાત્રાને ભૌગોલિક અને ઋતુ પ્રમાણે વહેંચી છે. શરૂઆત મિઝોરીથી કરે છે અને પછી ઘડિયાળની દિશામાં આમ ક્લોકવાઇઝ અમેરિકાનો આંટો મારે છે. પહેલો ભાગ છે પૂર્વ તરફ. વસંત ઋતુ છે, લેખકના મનમાં હજી પેલી અંગત પીડા અને ભવિષ્યની અનિશ્ચિતતા છે.
શરૂઆત ક્યાંથી થાય છે, કયા વિસ્તારોમાં?
કેન્ટકકી, પછી એપલેશિયન પર્વતોમાંથી પસાર થાય છે, નોર્થ કેરોલિના, ટેનેસી. અહીં એમની મુલાકાત પર્વતોમાં એક કેબિનમાં રહેતા એક વૃદ્ધ માણસ સાથે થાય છે. એ માણસનો પોતાની જમીન સાથેનો જે ગાઢ સંબંધ છે, પેઢીઓ જૂનો, એ જોઈને લેખક ખૂબ પ્રભાવિત થાય છે. એમને લાગે છે કે આજના જીવનમાં આપણે આવા જોડાણો ગુમાવી રહ્યા છીએ.
અને પેલું નેમલેસ ગામ, એ પણ આ ભાગમાં જ આવે?
હા, ટેનેસીનું એ નેમલેસ ગામ, એની મુલાકાત બહુ સરસ છે. ત્યાંના જનરલ સ્ટોરમાં બેઠા બેઠા એ સ્થાનિક લોકોની વાતો સાંભળે છે, એમના કિસ્સાઓ, એમનો ઇતિહાસ. એમને લાગે છે જાણે એ જીવંત ઇતિહાસના સાક્ષી બની રહ્યા છે. અહીંથી એમની પેલી પદ્ધતિ પાક્કી બને છે. પહોંચો, આરામથી બેસો, ધ્યાનથી જુઓ અને સૌથી વધુ તો સાંભળો.
સાંભળવું આજના જમાનામાં કદાચ આ જ સૌથી અઘરી કળા છે. આપણે બોલવામાં એટલા વ્યસ્ત છીએ કે સાંભળવાનું ભૂલી જઈએ છીએ. ખેર, બીજો ભાગ ક્યાં લઈ જાય છે?
બીજો ભાગ છે ડીપ સાઉથ, અમેરિકાના દક્ષિણના ઊંડાણવાળા રાજ્યો. એટલાન્ટિક કિનારેથી શરૂ કરીને પશ્ચિમ તરફ કેરોલિના, જોર્જિયા, અલાબામા, મિસિસિપી, લુઇઝિયાના. હવે આ પ્રદેશનો ઇતિહાસ તો આપણને ખબર છે, ઘણો જટિલ અને વજનદાર રહ્યો છે. ગુલામી, ગૃહયુદ્ધ, પછી નાગરિક અધિકાર માટેની લડત.
હા, એ ઇતિહાસનો પડછાયો તો આજે પણ ત્યાં દેખાતો હશે.
બરાબર. લેખક એ જ નોંધે છે કે એ ઇતિહાસ કેવી રીતે વર્તમાન પર અસર કરી રહ્યો છે. લોકોની વાતચીતમાં, એમની રહેણીકરણીમાં, એ બધું ઝીણવટથી જુએ છે.
આ ભાગમાં કોઈ ખાસ મુલાકાત યાદગાર રહી?
હા, જ્યોર્જિયામાં એક ટ્રેપિસ્ટ મઠની મુલાકાત લે છે અને ત્યાં બ્રધર પેટ્રિક નામના એક સાધુ સાથે એમની જે વાતચીત થાય છે એ બહુ મહત્વની છે. શ્રદ્ધા, એકાંત, જીવનનો અર્થ, આવી ગહન વાતો થાય છે. લેખક પોતે જે મનોમંથનમાંથી પસાર થઈ રહ્યા છે એની સાથે આ વાત જોડાય છે.
આ વિવિધતા જ ખરી મજા છે, નહીં? હવે યાત્રા પશ્ચિમ તરફ જાય છે, ત્રીજા ભાગમાં, રણપ્રદેશ.
બરાબર. ટેક્સસ, ન્યૂ મેક્સિકો, એરિઝોના, અહીં તો લેન્ડસ્કેપ જ આખું બદલાઈ જાય. દૂર દૂર સુધી ફેલાયેલું રણ, ઊંડી ખીણો, મોકળું આકાશ, આ વિશાળતા, આ ખાલીપો જાણે લેખકને પોતાના અંદર જોવા મજબૂર કરે છે. અહીં જ વધારે આત્મનિરીક્ષણ કરે છે અને એમનું પોતાનું જે મૂળ અમેરિકી વારસો છે એ પણ અહીં વધુ જાગૃત થાય છે.
અને આ ભાગમાં જ પેલી બહુ જ મહત્વની મુલાકાત થાય છે, ખરું ને? હોપી સમુદાયના કોઈ યુવાન સાથે.
હા, એરિઝોનામાં એક યુવાન હોપી માણસ સાથેની મુલાકાત અને વાતચીત એ કદાચ આખા પુસ્તકનું કેન્દ્ર કહી શકાય. દાર્શનિક હૃદય.
શું વાત થાય છે એમની વચ્ચે?
પેલો યુવાન હોપી લોકોની જે જીવન દ્રષ્ટિ છે, બ્રહ્માંડને જોવાની એમની રીત, જમીન સાથેનો એમનો જે પવિત્ર સંબંધ છે અને જીવન જીવવાની સાચી રીત શું છે એના વિશે વાત કરે છે. આધુનિક ભૌતિકવાદ સામે આ એક તદ્દન જુદો જ આધ્યાત્મિક વિકલ્પ છે. આ સાંભળીને લેખક ખરેખર હચમચી જાય છે. એમને જીવન વિશે, પોતાના સ્થાન વિશે નવેસરથી વિચારવાની પ્રેરણા મળે છે.
લાગે છે કે યાત્રા હવે ફક્ત રસ્તાઓ પર નથી રહી, પણ વિચારો અને દર્શનના સ્તરે પહોંચી ગઈ છે.
ચોથો ભાગ પેસિફિક મહાસાગરના કિનારે અને ઉત્તર પશ્ચિમના રાજ્યોમાં લઈ જાય છે. કેલિફોર્નિયા, ઓરેગોન, વોશિંગ્ટન, અહીં પાછું અલગ અમેરિકા દેખાય. સમુદ્ર, ગાઢ જંગલો, લાકડાનો ઉદ્યોગ, માછીમારી.
ત્યાં કોને મળે છે?
ઓરેગોનના એસ્ટોરિયામાં માછીમારો અને નાવિકો સાથે વાતો કરે છે. દરિયાકાંઠે રહેતા પરિવારોની જિંદગી, એમની આર્થિક મુશ્કેલીઓ, એમની સહનશક્તિ, આ બધું સમજે છે.
અહીં કોઈ નવો વિચાર આવે છે મનમાં?
હા, અહીં એમને માનવ પ્રગતિ અને પર્યાવરણ વચ્ચેનો જે સંઘર્ષ છે એ વધુ સ્પષ્ટ દેખાય છે. કુદરતી સંપત્તિનો આડેધડ ઉપયોગ થઈ રહ્યો છે અને એની કિંમત પર્યાવરણ ચૂકવી રહ્યું છે. એમને આર્થિક વિકાસ અને પર્યાવરણીય નુકસાન વચ્ચેનું સંતુલન ખોરવાતું દેખાય છે.
અને છેલ્લો ભાગ, પાંચમો, હવે ઘર વાપસી.
હા, હવે લેખક પૂર્વ તરફ પાછા ફરે છે. ઉત્તરના રાજ્યોમાંથી પસાર થાય છે. મોન્ટાના, ડાકોટા, મિનેસોટા, વિસ્કોન્સિન અને છેવટે મિઝોરી પાછા. યાત્રા પૂરી થવા આવી છે. મુલાકાતો હવે વધુ ચિંતનાત્મક બને છે. લેખકને સમજાય છે કે આ 3 મહિનામાં એમણે ફક્ત પ્રવાસ નથી કર્યો, પણ મળેલા અનુભવો અને લોકોમાંથી એમણે પોતાની જાતને ફરીથી ઘડી છે.
અને અંતે શું શીખ મળે છે આખી યાત્રામાંથી?
સૌથી મોટી શીખ એ મળે છે કે પેલું કહેવાય ને, ડેસ્ટિનેશન કરતાં જર્ની વધુ મહત્વની છે. યાત્રા પોતે જ ગંતવ્ય હતી. જે અનુભવો થયા, જે લોકો મળ્યા, જે સમજણ આવી, એ જ ખરી કમાણી હતી. તેઓ એક બદલાયેલા માણસ તરીકે એક નવી દ્રષ્ટિ સાથે પાછા ફરે છે.
વાહ, આખી યાત્રા ખરેખર અદ્ભુત લાગે છે. અને એમાંથી જે વિચારો, જે સંદેશાઓ મળે છે એ પણ એટલા જ ઊંડા છે. મુખ્ય વિષયો કયા ગણાવી શકાય?
સૌથી પહેલો અને સ્પષ્ટ વિષય તો પેલો અસલી અમેરિકાની શોધનો જ છે. લેખક વારંવાર કહે છે કે સાચી ઓળખ, સાચું જીવન એ તમને મોટા રસ્તા પર ચેઇન સ્ટોરમાં નહીં મળે. એ તો નાની સ્થાનિક જગ્યાઓ પર સામાન્ય લોકોની રોજબરોજની જિંદગીમાં મળશે. અધિકૃતતા લોકલ છે, ગ્લોબલ નહીં.
અને બીજો મુદ્દો જે મને બહુ સ્પર્શી ગયો એ છે વાતચીત અને માનવીય જોડાણની શક્તિ. કેવી રીતે ફક્ત ધ્યાનથી સાંભળવાથી અજાણ્યા લોકો પાસેથી પણ આપણે કેટલું શીખી શકીએ અને એકલતા કેવી રીતે દૂર થાય. આજના જમાનામાં આ બહુ જ અગત્યનું છે, નહીં? આપણે ઓનલાઈન કનેક્ટેડ છીએ, પણ ખરેખર?
હા, ખરેખરનું જોડાણ કદાચ ઓછું થઈ ગયું છે. ત્રીજો વિષય છે સ્થળ, ઇતિહાસ અને ઓળખ વચ્ચેનો સંબંધ. આ પુસ્તક આપણને શીખવે છે કે આપણે જ્યાં રહીએ છીએ એ જગ્યા ફક્ત માટી પથ્થર નથી, એ જીવંત ઇતિહાસ છે.
આપણી શેરીઓ, મકાનો એ બધાની પણ વાર્તાઓ હોય છે.
બરાબર. અને એ વાર્તાઓ આપણી ઓળખનો ભાગ છે, ભલે આપણે એને જાણતા હોઈએ કે ભૂલી ગયા હોઈએ. પોતાના ગામ કે શહેરનો ઇતિહાસ જાણવો એ પણ એક બ્લુ હાઈવે પર ચાલવા જેવું જ છે.
ચોક્કસ. ચોથો વિષય અંગત છે પ્રવાસ કેવી રીતે વ્યક્તિગત ઉપચાર અને પોતાની જાતને ફરીથી શોધવાનું સાધન બની શકે. લેખકની યાત્રા એમના જીવનના ભંગાણમાંથી શરૂ થઈ હતી. ક્યારેક થોડો સમય બ્રેક લઈને એકાંતમાં નવા અનુભવો દ્વારા આપણે આપણી જાતને રિફ્રેશ કરી શકીએ છીએ.
પાંચમો મુદ્દો પેલી આધુનિક એકરૂપતાની ટીકા છે. લેખકને દુઃખ થાય છે કે કેવી રીતે મોટી કંપનીઓ અને ફાસ્ટ લાઇફસ્ટાઇલ બધે એકસરખાપણું લાવી રહી છે. સ્થાનિક સંસ્કૃતિ, ભાષા, ભોજનની વિવિધતા ઘટી રહી છે. એ પ્રાદેશિકતાની ઉજવણી કરે છે. આપણે ભારતમાં પણ આ અનુભવીએ છીએ ને, ગ્લોબલ અને લોકલ વચ્ચેનો સંઘર્ષ.
હા, એ તો છે જ. અને છેલ્લો, છઠ્ઠો વિષય કહી શકાય વર્તમાનમાં ભૂતકાળનું મહત્ત્વ, ખાસ કરીને લેખકનો પોતાનો મૂળ અમેરિકી વારસો અને પેલા હોપી યુવાન સાથેની વાતચીત. એ યાદ અપાવે છે કે ઇતિહાસ કંઈ મરી પરવાર્યો નથી, એ તો જીવંત છે, વર્તમાનને આકાર આપે છે, અને પશ્ચિમી જીવનશૈલી સિવાય પણ જીવવાની બીજી રીતો શક્ય છે.
આ પુસ્તકમાં એવા ઘણા વાક્યો છે જે યાદ રહી જાય, જો કે આપણે એને શબ્દશઃ લેવાને બદલે એના પાછળના વિચારને સમજીએ.
હા, જેમ કે પહેલો વિચાર, જ્યારે જીવનમાં મુશ્કેલી આવે, બધું બરાબર ન લાગે, ત્યારે કશું નહીં તો ફક્ત જવું, ચાલતા રહેવું, ગતિમાં આવવું, એ પણ પરિસ્થિતિનો સામનો કરવાની, પોતાનું ગૌરવ જાળવી રાખવાની એક રીત છે. લેખકના શબ્દોમાં કહીએ તો, જે માણસ વસ્તુઓ બરાબર ન કરી શકે તે ઓછામાં ઓછું જઈ તો શકે, આમાં એક પ્રકારની હિંમત દેખાય છે.
બીજો વિચાર પણ બહુ સરસ છે, મુસાફરી કેવી રીતે આપણને મુક્ત કરે છે. જ્યારે તમે મુસાફરી કરતા હો ત્યારે તમે તે જ છો જે તમે ત્યાં અને ત્યારે છો. રસ્તા પર કોઈ ગઈકાલ નથી, એટલે કે પ્રવાસ આપણને આપણા ભૂતકાળના બોજમાંથી, લેબલમાંથી થોડીવાર માટે છોડાવે છે. લોકો આપણને એક ક્ષણમાં જુએ છે.
ત્રીજો વિચાર સ્થળના ઇતિહાસ વિશે. અહીં જે છે તે તમે જે જુઓ છો તે નથી, પણ જે તમે નથી જોઈ રહ્યા, ભૂતકાળ, એક જીવંત ચાર્ટ છે. આ આપણને શીખવે છે કે કોઈપણ જગ્યાની સુંદરતા કે સત્ય ફક્ત ઉપરથી દેખાતું નથી, એના ઊંડાણમાં, એના ઇતિહાસમાં રહેલું છે.
અને ચોથો વિચાર મને બહુ ગમ્યો, અસલી અનુભવો વિશે. બ્લુ હાઈવે પર તમે ઘરે બનાવેલી પાઈનો સારો ટુકડો અને વાતચીત મેળવી શકો છો. અહીં પાઈ અને વાતચીત એ ફક્ત વસ્તુઓ નથી, પણ એ શું કહેવાય, સાચા માનવીય અનુભવો અને જોડાણના પ્રતીક છે, જે તમને પેલા ઇન્ટરસ્ટેટના ફાસ્ટફૂડ જોઈન્ટમાં કે મોટી હોટેલમાં કદાચ ન મળે.
બરાબર. અને છેલ્લો વિચાર, કે સાચી મુસાફરી ક્યારે પૂરી નથી થતી, કેમ કે એના અનુભવો આપણને અંદરથી બદલી નાખે છે કાયમ માટે.
એક સાચી મુસાફરી, તેનો કોઈ અંત નથી. અને આ બધા વિચારો ખાલી પુસ્તકમાં વાંચીને મૂકી દેવાના નથી, આપણે એને આપણા રોજિંદા જીવનમાં પણ ઉતારી શકીએ નહીં?
ચોક્કસ. જેમ કે પહેલું, જીવનમાં પણ ક્યારેક પેલો વૈકલ્પિક માર્ગ, પેલો બ્લુ હાઈવે લેવાની હિંમત કરવી. હંમેશા બધા જે કરે એ જ કરવું જરૂરી નથી, ક્યારેક અજાણ્યા રસ્તે વધુ સારું કંઈક મળી જાય.
બીજું, જિજ્ઞાસા રાખવી અને ખરેખર સાંભળવાની કળા કેળવવી. આપણા આસપાસના લોકો, દુકાનદાર હોય, પાડોશી હોય, ઓફિસમાં સાથે કામ કરતા હોય, એમની વાત ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરવો. લેખકની જેમ કદાચ આપણી ઘણી બધી ધારણાઓ બદલાઈ જાય, સહાનુભૂતિ વધે.
ત્રીજું, મુસાફરી કરવાની આપણી રીત પર વિચાર કરો. ફક્ત ટીકમાર્ક કરવાને બદલે થોડા ધીમા પડીએ, સ્થાનિક લોકો સાથે ભળીએ, અણધાર્યા અનુભવો માટે જગ્યા રાખીએ. આ ઊંડો પ્રવાસ વધુ સંતોષ આપશે.
ચોથું, આપણે જ્યાં રહીએ છીએ એ આપણા પોતાના શહેર કે ગામના બ્લુ હાઈવેઝ શોધી કાઢીએ, એનો ઇતિહાસ જાણીએ, કોઈ જૂની પોળમાં ફરીએ, કોઈ નાનું ઓછું જાણીતું મંદિર કે સંગ્રહાલય જોઈએ. આપણું આપણા સ્થાન સાથેનું જોડાણ વધશે.
અને પાંચમું, એકાંતનું મૂલ્ય સમજવું. લેખકની જેમ મહિનાઓ સુધી એકલા ફરવું બધા માટે શક્ય નથી, પણ દિવસમાં થોડો સમય ફક્ત પોતાના વિચારો સાથે રહેવું, આત્મનિરીક્ષણ કરવું, એ માનસિક શાંતિ માટે ખૂબ જરૂરી છે.
હા, ખરેખર આ પુસ્તકમાંથી ઘણું શીખવા મળે છે. મારા માટે મુખ્ય વાત એ રહી કે સત્ય અને સુંદરતા ઘણીવાર ત્યાં નથી હોતા જ્યાં આપણે શોધતા હોઈએ છીએ. એ મુખ્ય પ્રવાહથી દૂર શાંત ખૂણાઓમાં છુપાયેલા હોય છે. અને ઇતિહાસ કોઈ જૂની વસ્તુ નથી, પણ આપણી આસપાસ, આપણા વર્તમાનમાં સતત ધબકતો રહે છે.
અને મારા માટે જે મુખ્ય બોધ છે એ છે કે જીવનની આ દોડધામમાં આપણે ખરેખર ધીમા પડવાનું અને સાંભળવાનું મહત્ત્વ ભૂલી ગયા છીએ. સાચી સમજણ કદાચ ઉતાવળમાં નહીં, પણ નિરાંતે, ધ્યાનથી સાંભળવાથી જ આવે છે. અને પેલો બીજો વિચાર, કે જ્યારે કંઈ ન સૂજે, અટવાઈ ગયા હોઈએ, ત્યારે કશું નહીં તો ફક્ત જવું, ગતિમાં આવવું, એ પણ એક શરૂઆત છે. કદાચ યાત્રા પોતે જ જવાબ બની જાય.
ખૂબ સરસ.
તો આજના આ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. આપણા પોતાના જીવનમાં, આપણા સમાજમાં એવા કયા બ્લુ હાઈવેઝ છે, એવા કયા રસ્તા, વિચારો, લોકો કે અનુભવો છે જે ઓછા જાણીતા છે, જેની આપણે કદાચ ઉપેક્ષા કરી રહ્યા છીએ? જો આપણે થોડું ધ્યાન આપીને એમને શોધીએ તો આપણને શું નવું જાણવા કે અનુભવવા મળી શકે?
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.